ગરુડજી, પક્ષીરાજ, હજુ પણ આગળ બીજું કંઈક કહું છું તે સાંભળો. આવરો એક, ભક્તિના નો મહિમા શું છે? ભક્તિમાં કઈ શક્તિ રહેલી છે? એ એક બીજો એક મત છે, એક બીજો અનુભવ છે. હું એમ તમને કહી રહ્યો, સાંભળો સાંભળો તમે, હું તમને કહું છું એમ. કાગભૂષણજીએ વાત કરી, હે પ્રવીણ, હે હોશિયાર, બુદ્ધિશાળી, સુજ્ઞ, સારા વ્યવહારુ એવા સુપ્રવીણ, સાંભળો, ભક્તિમાં કે ગૂઢ રહસ્ય છે કે ભેદ છે. આગળ બી તો કહી, પણ હવે પણ બીજું જે રહસ્ય ભક્તિનું છે એ સાંભળો. બસ એને સાંભળવાથી, એ ભક્તિને જ સાંભળવાથી, એ સત્સંગને સાંભળવાથી ભગવાનના ચરણોની અંદર જે પ્રેમ ઉત્પન્ન થાય તે ક્યારેય પણ ખૂટે નહીં, ક્યારેય પણ તૂટે નહીં. અવિચ્છિન્ન તૂટી જવું, છિન્ન થવું એટલે, અને અવિચ્છિન્ન અતૂટ ભક્તિ ભગવાનના ચરણોમાં પ્રાપ્ત થાય એનું જે રહસ્ય છે, હે હે બુદ્ધિશાળી ગરુડજી, તમે સાંભળો. ન કલ્પી શકાય, ન કહી શકાય એવી અકથ, અકથ એનું વર્ણન ન થઈ શકે એવી વાત હું તમને કહી રહ્યો છું. ગમે એટલી ગમે એટલો પ્રયત્ન કરીએ, જેને ગુરુગમ, ગુરુગમને સમજી અને ગુરુગમને સાથે લઈને પોતાના નિજ સ્વરૂપ પરમાત્મ તત્વ સુધી પહોંચવાનું, તો એને અહીંયા આગળ કહ્યું, તું જન બનાઈ ને જાય બખ. જોઈએ તો પણ એની અંદર ચાંચ ડૂબે નહીં, દેખાવા છતાંય આપણી પાસે, આપણે પોતે, આપણે સ્વયં હોવા છતાંય એની અંદર સમજણ સૂજે જ ના આવે. જેમ કે સાંધોય સૂજે નહીં એમ સૂજઈ સમુજત બન ન બને. ગમે એટલો સમજવા પ્રયત્ન કરીએ, ગમે એટલો પ્રયત્ન કરીએ તો પણ એ ક્યારે પણ સમજવું બહુ જ કઠણ, ઘણું અઘરું છે. અગમ અગોચર, અગોચરીમાં રામજી મળે. અગો એટલે ઇન્દ્રિયો, અને અગોચર ઇન્દ્રિયો પણ જ્યાં ન પહોંચી શકે, ન જઈ શકે, અને છતાંય ત્યાં પહોંચવાનું. મહારાજ પહોંચ્યા છે, મહારાજના સેવકે કહ્યું છે, ત્યારે અગમ અગોચર ઘર જડ્યું. હવે અગમ્ય છે અને અગોચર છે, મન સહિત ઇન્દ્રિયો, મન સષ્ટાન ઇન્દ્રિયાણી, છ ઇન્દ્રિયો સહિત એ એમનો વિષય નથી. ઇન્દ્રિયોનો એ અગોચર છે એમ સમુજત અને બનાવી. ગમે એટલો આપણે પ્રયત્ન કરીએ પણ એને સમજવા માટે એને પુરુષાર્થ કરીએ, મહેનત કરીએ, ખૂબ મહેનત કરીએ, પરસેવો થાય, છતાંય પ્રાપ્ત ન થાય. પણ જે ગુરુગમ હોય, ગુરુ કૃપા હોય, તો એ કૃપા સાધ્ય છે, એ તરત પ્રાપ્ત થઈ જાય. ગુરુ મહારાજ આશીર્વાદ આપે કે લે આ તને આપી દીધું, પણ એમ જો મહેનત કરીને લેવા જાય તો નહીં મળે. અહીંયા ગાડી સાહજિકતાથી પક્ષીરાજ ગરુડજી સમુજય સમુજત બનહી ન, ગમે એટલો પ્રયત્ન કરવા જે બુદ્ધિથી, આ બુદ્ધિ ગમ્ય નથી, અને અક્કલથી તો તમે ગમે કોઈ પણ રીતે ભગવાનને પહોંચી શકવાના જ નથી. અક્કલને એક બાજુએ જ મૂકી દેવી પડે અને પછી ભગવાન પાસે જવું પડે. સમજવા ગમે એટલા પ્રયત્ન કરો તો પણ ન બનાવી, એ સમજાશે જ નહીં, એવું અગમ્ય છે, અગોચર છે. ન જાય બખાન, અને માનો કે જેને અનુભૂતિ થઈ છે એનો વખાણ, એને એનું વર્ણન નહીં કરી શકે. કેમ કે બે બાબત જુદી છે. જેણે અનુભવ્યું છે એ બોલતો નથી, અને જે બોલે છે એને અનુભવ્યું નથી. ન જાય બખાન સમુજત બનાવી, માનો કે સમજણ પડતા પડતા ઊંડા ઉતરતા ઉતરતા કદાચ વાત આપણી સાધ્ય થઈ જાય, સફળ થઈ જઈએ. સમુજત બનાવી ને જાય બખાણી, સમુજત ન બનાવી બંને બાજુ ન લઈ શકાય. સમુજત કદાચ એ આપણા ગુરુ મહારાજની કૃપાથી એ બની ગયું, શક્ય થઈ ગયું અગમ્યને પ્રાપ્ત કરવાનું. પણ ન જાય બખાણી, પ્રાપ્ત કર્યા પછીથી ગુંગે ગોળ જ ખાધો એનો સ્વાદ ન જાય કહ્યો. મૂગો માણસ છે, પહેલ વહેલો ગોળ કે સાકર ખાધી, ખૂબ મીઠી લાગી, અનુભવ કર્યો, પણ વાચા નથી, એનું વર્ણન નથી કરી શકતો. એમ અનુભવને વાચા નથી. એટલી સરસ વાત કહી કે ધર્મને હાથ ને પગ જ હોય છે, જીભ હોતી નથી. મુખિયા મુખસો ચાહીએ ખાન પાન કહું એક, પાલહી પોસહી સકલ મિલી તુલસી સહિત જીવી. એટલે એને વાચા નથી, માત્ર એની પાસે ક્રિયા છે, ક્રિયા કરી જાય. એટલે અહીંયા સમજવાની અંદર એ આગળ ખૂબ આગળ નીકળી જાય, પણ બીજાને ન સમજાય. બીજાને સમજવું હોય તો કેવી રીતે સમજે? મૌનમાં. જે અગમ્ય છે, જે અવ્યક્ત છે, જે સૂક્ષ્મ ચેતના છે ને, એને સૂક્ષ્મ ચિંતનથી જ પ્રાપ્ત સમજી શકાય. એટલે સામા માણસે જેને અનુભવ્યું છે, જેને પ્રાપ્ત કર્યું છે, એના દર્શન કરતાની સાથે, એના સંસર્ગમાં, એના સામીપ્યમાં, એની સાથે સત્સંગ કરતાની સાથે એની અનુભૂતિ થાય, એના આને પ્રાપ્ત કરેલું. સમુજત બનાવી સમજાઈ જાય, પણ એની સ્થિતિ, એની અવસ્થા ન જાય, એનું વર્ણન નહીં કરી શકે. તો કે નથી સમજાતું તો એનો અર્થ શું? જેમ આખો મહિનો નોકરી કરીએ અને છેલ્લે પગાર ના મળે, તે નોકરીનો અર્થ શું? પછી પહેલી તારીખે કોઈ જશે નોકરી કરવા? તો એ કઈ સમુજત બનાવી જાય બખાની. જો પરિણામ હાથમાં ના આવતું હોય, પણ આ છે સૂક્ષ્મ અવસ્થા. સૂક્ષ્મને સૂક્ષ્મ વડે જ પ્રાપ્ત થાય, અને સૂક્ષ્મની અનુભૂતિ સૂક્ષ્મથી જ થાય. એટલે ન જાય બખાણી, એનું વર્ણન નથી. કારણ કે ઇન્દ્રિયોથી એ મન ઇન્દ્રિય મન ઇન્દ્રિયથી છે આગુ, ત્યાં લક્ષ રહી રક્ષ કરી રહીએ લાગુ, ત્યારે પાસેથી આતમ જાય. મન બુદ્ધિનો વિષય નથી. મનને બુદ્ધિ તો દૂર 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 દોડ્યા કરશે, આખી દુનિયામાં ભટકશે. મનને બુદ્ધિ આકાશના તારાઓ, નક્ષત્રો અને સૂર્યચંદ્ર સુધી દોડશે મન બુદ્ધિ. પણ મન બુદ્ધિથી છે આઘું, છતાંય ત્યાં એકાગ્ર થઈને એમાં લાગ્યા રહેવું પડે, ત્યારે પાસેથી બધે રખડી ફરીને ફરી પાછો પોતાને ઘેરાવે, ત્યારે હાશ જેમ કે આ તો મારું ઘર છે, એમ પોતે આત્મસ્વરૂપની અંદર પાછો આવીને આવી બેસે, ઇન્દ્રિયોથી રખડી ભટકીને થાકીને, ત્યારે કહેશે હાશ, ત્યારે અગમ અગોચર ઘર જડ્યું. બધેથી થાકીને ભટકીને જેમ માણસ યાત્રા કરીને આવે, બહુ સારી હોટલોમાં ઉતર્યો હોય, બહુ સારી સગવડો હોય, બહુ સારું છે કે, પણ હાશ ક્યાં થશે? ઘેર પાછો આવશે. તે પાછો જ્યારે પોતાને ઘેર આવે ને, ત્યારે એનું નામ છે અગમ અગોચર ઘર જડ્યું. એ સમુજત બનાવી ને જાય બખાની. આ સ્થિતિ આ પ્રમાણેની આખી વર્ણન કરતા, જો આખું જ માનસ છે, તે કથા કહી. જેમ વલોણું વલોવીએ, એટલે પહેલા ખૂબ વલોવું પડે, બાવડા દુખી જાય, નેત્ર ખેંચતા ખેંચતા એમાં ગરમ પાણી નાખો, ટાળું પાણી નાખો, કેટલે મહેનત પછી માખણ ખૂબ આવે, બહુ સરસ આવે, આમ બંધાયેલું ઢીલું નહીં. પણ એ માખણ કાઢતા આવડવું જોઈએ. જો માખણ કાઢતા ન આવડ્યું અને પાડોશી છાશ લેવા આવ્યો, બોલતો જાય, છાશ લેતો જાય, શું બોલતો જાય? માખણ કાઢતા ના આવડે ને, કે છાશ લઈ જાય, કે માખણ છાશ લઈ જાય, મળ શું એનું કુએડ કહેવાય. એમ એમ આ આખા ભગવાનની કથાનું આખું વલોણું આવ્યું, અને છેક છેલ્લે ઉપસંહારની અંદર માખણ હાથમાં આવ્યું. અને એ તત્વ છે. એ તત્વને તુલસીદાસજીએ કાઢ્યું છે, ભગવાન શિવે પાર્વતીજીને કહેતા કહેતા કાઢ્યું, કાગભૂષણજીએ ગરુડજીને કહેતા કહેતા કાઢ્યું, અને છેલ્લે આપણે શા માટે બાકી રહી જઈએ? એને માખણ પૂરેપૂરું કાઢી તો લેવું પડે ને, છાશમાં જાય તો પોતા વગવણી થાય ને માખણ જાય. એટલે સમુજત બનહી ને જાય બખાની. ભલે ભગવાનની કથા સાંભળી તમે ભક્તને ભગવાન તરીકે, શ્રોતાને વક્તા તરીકે ભલે સાંભળી, તમે ભગવાનના નામનો જપ તમે કર્યો, તમે એને ભગવાન જુદા છો. પણ અહીંયા આગળ આખરે કથાનો સાર અને તત્વ, તમે ઈશ્વરથી જુદા નથી. જેમ પાણીના અનેક છાંટા વરસાદથી વરસતા હોય, અબજો છાંટા જુદા જુદા પડીને વરસતા હોય, પણ એ બધા જ છાંટા ફરતા ફરતા ભેગા થઈને નદી તળાવ નાળે થઈ અને છેલ્લે સમુદ્રમાં જાય, ત્યારે સમુદ્ર આખો એક. એટલે એ બધા જ છાંટા જેમ સમુદ્રના જ અંશ છે છૂટા પડેલા, એમ આ બધા જ જીવાત્મા રૂપી જુદા જુદા શરીરમાં ફરતા અંશ રૂપી આત્મા હોય એ પરમાત્માના જ અંશ છે. ઈશ્વર અંશ જીવ, આ જીવ ઈશ્વરનો જ અંશ છે. યથા પ્રકાશતિ એક કૃષ્ણમ લોકમ ઇમમ રવિ, આકાશની અંદર સૂર્ય એક જ પ્રકાશી રહ્યો છે, પણ જેટલા જેટલા પાણીના પાત્રોને જળાશયો હોય એ બધાની અંદર આખો ને આખો સૂર્ય દેખાય. તો એ સૂર્યના અંશ છે, એના પ્રતિબિંબ. એમ દરેક શરીરમાં આત્મા એ પરમાત્માનો અંશ છે, એનું પ્રતિબિંબ છે. એટલે ઈશ્વર અંશ જીવ, આ જીવ ઈશ્વરનો અંશ છે અને પરમાત્મા અવિનાશી છે, તો પરમાત્માનો અંશ પણ અવિનાશી છે, મરતો નથી. મરે છે તો કોણ મરે છે? શરીર મરે છે. મ્રિયતે જાયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયા. પણ આત્મા કેવો છે? અવિનાશી, અજો નિત્ય, યમ શાશ્વતો યમ પુરાણો, શાશ્વત છે, અજન્મા છે, અવિનાશી છે, અને એ પરમાત્માનો અંશ છે. આમ ગરુડજી સાંભળી રહ્યા છે કે હે, હું ભગવાનનો અંશ છું, ભગવાન મારામાં છે. આશ્ચર્ય ત્યારે થાય, સાક્ષાત્કાર થાય, ઓહ મને ભગવાનનો સાક્ષાત્કાર થાય, કેટલો આનંદ થાય કે ભગવાનના સાક્ષાત દર્શન કરી આવ્યો. એમ ચેતના પોતાનામાં જ આવીને બેઠેલી હોય અને એનો અનુભવ થઈ જાય, અનુભૂતિ થાય કે ભગવાન મારામાં છે, પ્રાપ્તની પ્રાપ્તિ. એટલે આપણે કંઈક વસ્તુ શોધતા હોઈએ, બહુ શોધીએ, થાકીએ, કંટાળીએ કે ના જડ્યું તો થાક્યો, અને ખિસ્સાના પાકીટમાંથી જ પછી જડે તો અરે ભગવાન કેટલી થાક્યા અને ખિસ્સામાંથી જ નીકળ્યું. પ્રાપ્તની પ્રાપ્તિ આનું. તો ચેતના આત્મતત્વ આપણામાં બેઠેલું છે, પણ સોજ્યું જડતું નથી. ક્યાં હશે? કોઈ હિમાલયના પહાડ ઉપર હશે, કોઈ નદીના કિનારા ઉપર હશે, કોઈ તીર્થમાં હશે, કોઈ ચાર ધામની અંદર હશે. બધે ભટક્યા. હતો દિલમાં જ તું બેઠો, ખબર એની મને નહોતી. તને મેં ગીરીને ગહવરે સોજ્યો, મંદિરે સોજ્યો. હતો દિલમાં જ તું બેઠો, ખબર એની મને નહોતી. ઈશ્વર અંશ જીવ અવિનાશ, આ ચેતના આત્મા છે આપણો, એ ભગવાનનો જ અંશ છે, અન્ય નથી.